તારીખ 13/4/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 148. તારીખ 13/4/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 148.
વિકલ્પ કર્યા કરજે, હું ભીન છું, બીજા જીવોથી હું ભીન છું, એવું રટણ કરજે, એવો વિકલ્પ કરજે એમ નથી. જાણતા જાણવાના કાળે એની ભિન્નતા જાણજે, અને ભિન્ન જાણવાના કાળે એની ભિન્નતાની પ્રતીતિ સહિત જાણજે. ઉલટી પ્રતીતિ જે પડી છે અભિન્નતાની, બીજી પરજીવ સાથે પોતાપણાની, મમત્વપણાની, શરીર આદિ સંયોગ જળ સાથે હુંપણાની, એ પ્રતીતિ એમને એમ રહે એના દીધું, અને એમ કહે કે હું એને ભિન્ન જાણું છું. શરીર તો ભિન્ન જ છે, બીજા જીવ તો મારાથી ભિન્ન જ છે, તો એ જાણવું વિપર્યાસ સહિત છે. વિપરીત વિપરીતતા છૂટી નથી, પ્રતીતિમાં વિપરીતતા છૂટી નથી, પ્રતીતિમાં એકત્વ છે, તો જાણવામાં એકત્વ રહેશે નહીં. જાણવાનું એકત્વ, જાણવામાં ભિન્નપણું છે એ રહેશે નહીં, જાણવામાં એકત્વ જ રહેશે, જાણવામાં ભિન્નત્વ નહીં રહે, કેમ કે પ્રતીતિ એકત્વની છે. હવે નહીં, જાણવામાં તો બરાબર ભિન્ન જણાય છે, એ વાત બંધ બેસતી નથી. પ્રતીતિ એટલે હુંપણાનો ભાવ, હુંપણાનો ભાવ, પોતાના જ્ઞાન સ્વભાવમાં, આત્મ સ્વભાવમાં હું પણ ઉઠવું, એ પૂર્વ પરનું ભિન્નપણું જણાવવું જોઈએ. અને પરનું ભિન્નપણું જાણતા પણ પર ભિન્ન જ છે એવો એક પ્રતીતિ ભાવ સાથે ભરવો જોઈએ. માત્ર જાણે કે ભિન્ન છે અને પ્રતીતિ અભિન્નતા ને રાખે તો ભિન્ન જાણવું રહેતું નથી. વારંવાર લીધે છે, ઉપર પણ લીધું છે, પેરેગ્રાફ છે ને 3, 2, 5, 6, 5 લીધી છે. શરીર ભિન્ન છે, જળ છે, ચેતન ઉપયોગી છે એમ એનામાં વિવેચન કરે, જુદો પ્રતીતિ ભાવ કરે કે શરીર પ્રત્યક્ષ જળરૂપ રહે છે, ત્યાં પણ પ્રતીતિની વાત લીધી. નીચેથી પાછું લીધું છે, કે આ મારો ઉપયોગ તે જ મારું સ્વરૂપ છે, તેથી ઉપયોગી અનુપયોગીને વિચારતા જળ ચેતનની પ્રતીતિ થાય. ઉપયોગી અનુપયોગીને વિચારતા જળ અને ચેતનની પ્રતીતિ થાય એની ખાસ પદ્ધતિ છે. એમાં વિશેષતા શું છે કે વિચારવા માટે જે એવી રીતે વિચારે છે કે જળ અને ચેતન છે, એવો વિચાર આવે છે, વિકલ્પ આવે છે, પણ પ્રતીતિ ભળતી નથી. એટલે જ્યાં સુધી પ્રતીતિ સહિત એવો વિચારવો કે જાણવો ન થાય ત્યાં સુધી એ વિચાર કોઈ કાર્યગત થતો નથી, અથવા એ વિચારનું કોઈ પણ જે ફળ આવવું જોઈએ એ આવતું નથી. એટલે એ વાતે સાથે ને સાથે રહીએ છીએ. સર્વ પરનો અંશે અંશ સ્વરૂપથી ભીની જાણી, જ્યારે એક અંશમાં એક રજકણમાં પણ સચેતન પણ નથી શરીરના એક રજકણમાં, તો પછી કોઈ પણ રજકણમાં નથી. અંશે અંશ કહીને એમ કહી દીધું કે કોઈ પણ પ્રકારે ભીનપણું છે, કોઈ પણ અંશે ભીનપણું છે. એવું ભીનજાણી દર્શન જ્ઞાન ચારિત્ર આદિ અનંત ગુણમય મારું સ્વરૂપ છે, એ તદ્દન જુદા ગુણ છે. જળથી તદ્દન જુદા ગુણ હોય તો આ દર્શન જ્ઞાન ચારિત્ર છે, એનું ક્યાંય જળમાં હોતું નથી, જે ચેતનમાં થાય છે. એવું મારું સ્વરૂપ છે, પ્રતીતિમાં એવો ભાવ કરતા પર જ્ઞાન ભાષે, પ્રતીતિ સહિત એવો ભાવ થાય તો પર ન્યારું ભાષે. નહીતર બીજા જીવ અને જળ જુદા છે એવો વિચાર આવે પણ એવું જુદા પણ ભાષે નહીં. ભાષવું એટલે લાગવું, લાગવું એટલે ભાષે. વિચારે એમ કરે કે આ બીજા મારાથી જુદા છે, શરીર મારાથી જુદું છે, જળ પદાર્થ સંયોગો મારાથી જુદા છે, પણ એવું લાગવું એક વાત છે, વિચાર થવો, પૂરો વિચાર થવો, લાગ્યા વિનાનો વિચાર થવો બીજી વાત છે. બે વચ્ચે બહુ મોટો ફરક છે. ભલે વિચારની પ્રક્રિયા શરૂ થાય પછી એમ થાય, અને પણ છતાંય વિચારની પ્રક્રિયા પર્યાપ્ત નથી. એમ અહીંયા તો હા છે, તો ભેદ જ્ઞાનમાં તપાસતા તપાસતા અંશે અંશ સ્વરૂપથી ન્યારા જાણે એમ તપાસપૂર્વક ભેદ જ્ઞાન કરે. જેમ કે દ્રષ્ટાંત લઈએ કે કઈ નુકસાન થયું, કોઈ સંયોગી નુકસાન થયું, લોકો નુકસાન ગણે એવું નુકસાન છે, તો એમ વિચારે કે મારામાંથી શું ગયું. હું ઉપયોગ ધારી જ્ઞાનની આત્મા છું, મારામાંથી શું ગયું. નુકસાન થયું ત્યારે કઈ ઘટી ગયું ગયું હોય અસામું જોડાઈ જાય છે, દાદીનું જોડાઈ જાય. મારું ગયું એમ લાગે છે. તપાસ તારામાંથી શું ગયું, તારામાંથી કઈ ગયું લાભ થયો ત્યારે એ તપાસ કે તારામાં કઈ આવ્યું. જયારે લોકો લાભ કે છે તો તારામાં કઈ આવ્યું, તારામાં કઈ આવ્યું. આત્માને એના જ્ઞાનથી તપાસો તો જ્ઞાનની વ્યાપ્તિ માટે જ્ઞાન જ વ્યાપેલું છે, અન્ય કોઈની વ્યાપ્તિ એમાં તપાસો તો માલુમ પડે. માત્ર વિચારની તપાસતો જાય, અવલોકન કરતો જાય તો એને પ્રતીતિ સહિત ભાષણ ઉત્પન્ન થાય, તો એને પર જુદા જુદા છે એવું ભાષે. ન ભાષે તો એનો જે ઉપલક વિચાર છે ભેદ જ્ઞાન સંબંધીનો, એ ઉપલક વિચાર કોઈ કાર્યકારી હતો એવું કોઈ પણ નથી. ક્યાંથી વિચાર પછી પણ ક્યાંથી આગળ ચાલવું છે એ વિચારવું જોઈએ. વિચાર દશા મન સહિતના સૌની પંચેન્દ્રિયજીવને વિચાર દશા તો ઉપલબ્ધ છે, પ્રાપ્ત છે. એ દશા કઈ એને નવી લાગે છે કે કેળવી છે એવું નથી. જ્યાં એને પ્રયોજન લાગે છે સુખ દુઃખનું ત્યાં એનો વિચાર ચાલ્યા જ કરે છે. જ્યાં એની જરૂરિયાત લાગે છે ત્યાં એની પ્રાપ્તિના વિચાર એને ચાલ્યા જ કરે છે. અને જરૂરિયાત નથી લાગતી એવું એક દિવસ નથી કે એક ક્ષણ નથી. આ જોઈએ કે તે જોઈએ એવું નથી જોઈતું એવું એક દિવસ છે, હવે કાંઈ નથી જોઈતું. એટલે વિચાર દશાની યોગ્યતા હોવાથી સંગીપણું હોવાથી વિચારો તો ચાલ્યા જ કરે છે. પણ એ વિચારની સ્થિતિમાં જ્યારે જીવ અને અજીવની ભિન્નતાનો વિચાર એક નવું પ્રકરણ શરૂ કર્યું અને પોતાની પોતાના હિત કરવાની હિતબુદ્ધિએ એ પ્રકરણ શરૂ કર્યું ત્યારે એ વિચાર દશામાં એને જરૂર વિષય બદલ્યો છે તો પણ એટલું પર્યાપ્ત નથી. એનું સાર્થક પણ ત્યારે છે કે જ્યારે એને એ જળ ચેતન ભિન્ન ભાસવા લાગે. અને એ ભિન્ન ભાસવા ક્યારે લાગે કે એને વિશ્વાસ આવે ત્યારે. જ્યાં સુધી પ્રકૃતિ સહિત એવો ભાવ ન થાય ત્યાં સુધી શું છે કે જળમાં પણ સુખ છે, શરીરમાં પણ સુખ છે, પરજીવના સંયોગને લઈને પણ સુખ છે. આ જીવ મારા સંયોગમાં છે તેથી મને ઠીક છે, સુખ છે. કુટુંબ પરિવારમાં એમ છે ને, આ જીવનમાં મારા સંયોગમાં છે એનાથી સુખ છે અને એનો વિયોગ થાય તો એનાથી દુઃખ છે. એ પ્રતીતિ પડી છે, એનો વિચાર કરવો પડે છે. એ પ્રતીતિ પડી છે તો પ્રતીતિ એમનેમ પડેલી રહે અને વિચાર ભિન્નતા ન કરે તો એમાં ભિન્નપણું નહીં ભાષે. ચાલુ જ છે ને, કર્મમાં સુખ બુદ્ધિની પ્રતીતિ તો ઊભી જ છે. આનાથી સુખ છે, આ સંયોગો અનુકૂળ છે, આ સંયોગો મને પ્રતિકૂળ છે, શરીરનો રોગ મને પ્રતિકૂળ છે, શરીરની તંદુરસ્તી મને અનુકૂળ છે. એ જે પ્રતીતિ એનો સુખના વિશ્વાસ સાથે એનો વિકલ્પ થાય છે એનો પણ વિકલ્પ તો થશે. એટલો વેદનાનો વિકલ્પ સતત રહેવાનો છે. વિચાર કરશો તો એ તો ક્યારે કરશે. અને બાકીનો જે વ્યાપાર છે વિકલ્પનો એમાં તો સુખના વિશ્વાસ સહિત વિચારતા છે. પરદ્રવ્ય સાથેનો જે વ્યવહાર છે, ખાવું પીવું ત્યાંથી માંડીને જેટલો વ્યવહાર છે એમાં તો પ્રકૃતિ સહિત ચાલે. અને વિજ્ઞાનનો વિચાર પ્રકૃતિ વિના ચાલે તો કાર્ય કે દિવસે થાય કે કે દિવસે થાય. એટલે વિચારની સાથે જો તપાસતો જાય તો એને પ્રતીતિ સહિત જુદું લાગવા માંડે, એનો વિશ્વાસ બદલાઈ જાય. અહીંયા તો પ્રતીતિ હજી અનુભવ થયા પહેલાની વાત છે એટલે વિશ્વાસમાં ફેર પડે છે. પ્રકૃતિમાં એવો ભાવ કરતા પર ન્યારું ભાસે, પર જુદું ભાસે, જુદું લાગે. વિભાવ રૂપ ઉદમ ઉખદ મલ, એટલે કે વિભાવ રૂપ ઔપાધિક ભાવ પોતાને ભ્રમથી થયો તેથી ભ્રમ મટાડતા વિભાવ ન થાય અને સ્વભાવ પ્રગટે. વિભાવરૂપ ઔપાધિક ભાવ થયો છે એ તો પર પદાર્થમાં ઈષ્ટ અનિષ્ટપણાનો ભ્રમ થયો, વ્યામોહ થયો ત્યારે એને વિભાવ ઉપજ્યો છે. વિભાવ એમનેમ થયો નથી પણ એના ભ્રમને કારણે વિભાવ ચાલુ ને ચાલુ રહ્યા કરે છે. જો ભ્રમ મટાડવામાં આવે એટલે કે ઇષ્ટ અનિષ્ટપણાની કલ્પના છૂટી જાય, જ્ઞેયના સ્થાનમાં રહે, જ્ઞાન માત્ર જ્ઞાનના સ્થાનમાં રહે, એવું જ્ઞેય જ્ઞાનનું પોતપોતાનું સ્થાન છે એથી આગળ ન વધે, આગળ વધે એમનો વિભાવ છે. ગ્નિને માત્ર ગ્નિ ગણ્યા વિના આ અથિક છે એમ જાણવું તે વિભાવ છે, આ અથિક છે જાણવું તે પણ વિભાવ છે. વિશેષ ભાવ થાય અભિપ્રાયમાં ઠીક પણ કલ્પી રાખ્યું, નિશ્ચિત કરી રાખ્યું છે કલ્પિત, પણ વાસ્તવિક હોય એવો નિશ્ચય છે કે આ સારું નથી અને આ સારું છે. સારું છે તે મને સુખરૂપ છે અને સારું નથી તે મને દુઃખરૂપ છે, એવું જે એનો ઊંઘો નિશ્ચય છે, એ ઊંઘો નિશ્ચય અને પોતાનું વાસ્તવિક સ્વરૂપ જ્ઞાનાદિનું જે સ્વભાવ સ્વરૂપ છે એનું અવભાષણને રોકે છે. પહેલા વહેલા એના ભાષણને રોકે છે કે આ જ્ઞાનમય ભિન્ન આત્મા હું છું એવું જે એને લાગવું જોઈએ એ એને લાગવા દેતો. નિશ્ચય બદલાય તો એનું ભાષણ પૂર્વક એનું ઇષ્ટ અનિષ્ટ પણ પણ ન થાય, અથવા તો એમાં ભિન્નપણું ભાષે, ભિન્નપણું ભાષે તો ઇષ્ટ અનિષ્ટ પણ એને લાગે. જે જુદો છે એમાં જે જુદી ચીજ છે એમાં મારે શું, મારે કાંઈ નથી તો એમાં મારે સારું છે ન સારું નઠારું એ વિચાર કરવાની જરૂર નથી. વિભાવ રૂપ ઉફદમલ, મૂળ ભાષાનો શબ્દ રાખ્યો લાગે છે ભંડારીમાં, ઉફદમલ એવો શબ્દ છે. પોતાને ભ્રમથી થયો છે, ભ્રમ કલ્પના છે, કલ્પના છે એમાં ઇષ્ટ અનિષ્ટ પૂર્ણ આવ્યા વિના રહેતું નથી. અથવા વાસ્તવિક પદાર્થ જેવો છે તેવો માત્ર ભિન્ન ભિન્ન રૂપ ભાસવો જોઈએ, એ વાસ્તવિકતાથી ખસીને કલ્પના થાય છે કે આ ઠીક છે, બસ એ અવાસ્તવિક છે, એ કલ્પિત છે, એ ભ્રમ છે. અને અનંત જન્મ મરણનું મૂળ ક્યાં છે? ભ્રમણામાં અનંત જન્મ મરણનું મૂળ છે. પોતે જ્ઞાનનો પદાર્થ છે આત્મા, એને સદંતર ભૂલે, જ્યારે ભ્રમ થાય ત્યારે સદંતર પોતે જ્ઞાનની આત્મા છે એવું ભૂલી તો એની સાથે રહી શકે. હા, એવું કરું અંદર જગત, જગતના પદાર્થો જગતના પદાર્થમાં છે. અમને બહુ દ્રષ્ટાંત દીધા છે ધર્મદાસ ની, ક્ષુલ્લક એક માણસ રણમાં એકલો બેઠો છે, એમાં એક રાજાની ફોજ ત્યાંથી પસાર થાય છે તો ખુશી ખુશી થઈ જાય છે. ફોજ આવતી દેખાય છે મજા, રાજા અને એનો રાજ લાભ લશ્કર તો રાજી થઈ ગયો. હવે એના રસ્તેથી પસાર થાય છે, આવ્યા છે આમ જોઈએ રાજી થયો, પછી એ તો ચાલતા જ છે. એ પછી રડવા લાગ્યો, જાય આગળ ગયા છે કેમ કે મને સંયોગ થયો તો એ પાછો વિયોગ થઈ ગયો. પણ એ તો એના રસ્તે નહીં ગયા હતા, તારે કાંઈ લેવા દેવા હતું નહીં, તો રાજી થયો એ ખોટો ને તો રડે છે એ પણ ખોટો. એમ પરપદાર્થની બીજા જીવ અને અજીવની વણઝાર પરિણમતી પરિણમતી સંયોગ વિયોગ રૂપ થયા કરે છે, આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, આવે છે ત્યારે તને હરખ થાય છે ને જાય છે ત્યારે તને શોક થાય છે. એ પદાર્થો તો સ્વતંત્ર પ્રણમી રહ્યા છે એના ગુણધર્મનું સારી, એનું ગમન આગમન બધું એને લઈને છે. તારા વિકલ્પને વિચારને જ્ઞાન દર્શનને આ તારા અસ્તિત્વને આધીન કાંઈ નથી, લેવા જ લેવા થાય. તો પેલો જેમ ખુશી થાય છે એમાં ખુશી થાય છે, જેમ નાખી શકાય છે મારા નાખી શકાય છે, આમ વાત પડી એવા દ્રષ્ટાંત. બહુ ખૂટી રાખ્યું છે, બહુ દ્રઢ કરી રાખ્યું છે, દુકાનના થડા ઉપર બેઠો હોય અને ઘરાકને આટી ઘૂટીમાં નાખીને સમજાવતો હોય અને ઘરાક પાછો સમજી જતો હોય પેટીમાં રૂપિયા આવી જતા હોય, હવે મારે વિશે નથી માને કેવી રીતે બિચારા. જગતની રચના અસત્યનો આગ્રહ કરાવી શ્રીમદજી એક વચન લખ્યું છે, આ જગતની રચના અસત્યનો આગ્રહ કરાવી. સંયોગિક દ્રષ્ટિથી જી જુએ થયા પરિણામને, ત્યારે એને આને લઈને આમ થાય છે ને આને લઈને આમ થાય છે એવું લાગે છે. વસ્તુ તારે ખરેખર એવું છે તો પાયો છે, શ્રદ્ધા તો મૂળ છે, રમસણ ભૂલો ધર્મો, ધર્મનું મૂળ ગઠન છે. બહુ ઊંડી વાત છે, ગંભીર વાત લખેલી છે આચાર્ય પાયાની વાત છે. એમાં ફેરફાર થયા વિના બહારમાં ત્યાગ કરીને ચારિત્ર માને કે શાસ્ત્ર વાંચીને સમજો એને જ્ઞાન માને, એ બંને વાત જુઠી છે. પછી ત્યાં જ્ઞાનને નથી ત્યાં ચારિત્ર, અને એ જ્ઞાનને ચારિત્ર નહીં હોવા છતાં જ્ઞાન ક્રિયા અભ્યાન મોક્ષ એને મોક્ષનું કારણ માને, એ ભ્રમણા હતી એમાં થોડોક વધારો કર્યો. ભ્રમણા હતી એમાં ભ્રમ વધ્યો, એ પરિસ્થિતિ છે. એટલે તો ગુરુદેવે 45 વર્ષ સુધી એક જ વિષય ઉપર એક જ સબ્જેક્ટ એમણે રાખ્યો, વિષય જ બદલ્યો નહીં. એટલું બધું વધી રહ્યું છે વિષયમાં, કેમ કે જગતનું ધ્યાન બાહ્ય દ્રષ્ટિ હોવાને લીધે આ અંતરદ્રષ્ટિ ઉપર ગયું નથી ને જતું નથી જલ્દી. અને બીજું બધું તો એ ચાલે જગતમાં પણ, ધર્મના ક્ષેત્રમાં પણ, ધર્મના વ્યવહારમાં પણ એ બાહ્ય દ્રષ્ટિથી જ પ્રવૃત્તિઓ થયેલા નથી. તેથી એનું કલ્યાણ થયું નથી. કલ્યાણ કરવાનો એને વિચાર, અભિપ્રાય, ભાવ શું હશે, પણ કલ્યાણ થયું નથી. એનું એનું કારણ એ છે કે એને મૂળમાંથી તો કાંઈ ફેરફાર કર્યો જ નથી. પોતાનો ભ્રમ થયો છે, વિભાવનો ઉપાધિક ભાવ છે એ પોતાને ભ્રમથી થયો છે. તેથી ભ્રમ મટાડતા વિભાવ નખાય અને સ્વભાવ પ્રગટે. પ્રથમ સ્વભાવ પ્રગટે છે, ભ્રમ મટાડતા પ્રગટે છે. ભ્રમ એવો નહીં એવો રહે અને સ્વભાવ પ્રગટે એવું કદી બનતું નથી. એટલે સમ્યક દર્શન થતા નિર્ભ્રાંત દશા અથવા નિર્ભ્રાંત માર્ગ પ્રગટ થયો એમ કહેવામાં આવે છે. મોક્ષ માર્ગને, વિતરાગ માર્ગને નિર્ભ્રાંત માર્ગ કહેવામાં આવે છે. ભ્રાંતિ રહિત પણ છે ત્યાં. સ્વપર પદાર્થો ભિન્ન ભિન્ન જગતના જેમ છે તેમ જાણવા અને ઈષ્ટ અનિષ્ટપણું રાખીને રાગદ્વેષ ન થવા, ઈષ્ટ અનિષ્ટપણું મટાડીને, રાખીને તો થાય જ નહીં ને થાય જ તે, પણ ઈષ્ટ અનિષ્ટપણું મટાડીને રાગદ્વેષ ન થવા એનું નામ નિર્ભ્રાંતપણું. આમ તો જીવને ઉપાધિ જોઈતી નથી, ઉપાધિમાં એને પરિણામ ઉપર બોજો ટેન્શન આવે છે, પણ ઉપાધિ મટાડવાનું મૂળ કારણ જ્યાં સુધી સેવે નહીં, મૂળમાંથી ભ્રમ મટે ત્યારે ઉપાધિ મટે એવી દશામાં આવે નહીં, ત્યાં સુધી ઉપાધિ ન જોઈતી હોય તો પણ થયા ના રહેશે નહીં. કેમ કે જગતના પદાર્થો તો પરિણમનશીલ છે, સંયોગો બદલતી ચીજ છે, અને એમાં ભ્રમને કારણે ઈષ્ટ અનિષ્ટ પણ થાય છે અને ઉપાધિ ભીન થાય છે. એ ભ્રમ મટે તો એની ઉપાધિ મટે, અને ઉપાધિ મટે તો સુખી થાય, નહીં તો સુખી થવાનો કોઈ ઉપાય નથી. અનાદિના અજ્ઞાનથી જ્ઞાન ગુપ્ત થયું છે. આ ભ્રમનો પડદો એવો છે કે અનાદિથી એનું જ્ઞાન અજ્ઞાન રૂપ થઈ ગયું છે, શાસ્ત્ર વાંચે અને શાસ્ત્ર સમય જ્ઞાનીનું શાસ્ત્ર વાંચે અને વાંચીને અર્થ બરાબર કરે તો પણ એનું જ્ઞાન અજ્ઞાન રૂપ થઈ ગયું છે, આ સુધી ભ્રમ કામ કરે છે. બરાબર જેવા શબ્દો છે, વાક્ય રચના છે, સંસ્કૃત વ્યાકરણ પદ્ધતિ સર એનો અર્થ કરે છે, ભ્રમ અંદર થી ગયો નથી. અનાદિના અજ્ઞાન થી જ્ઞાન ગુપ્ત થયું છે અથવા અજ્ઞાન થી જ્ઞાન અવરાયેલું છે તો પણ શુદ્ધ અશુદ્ધ બંને દશામાં જ્ઞાન શાશ્વતી શક્તિ સહિત છે. આ એમની પદ્ધતિ છે, શક્તિ બતાવવાની છે. પેલા પણ ચેતના લીધી, એ ચારિત્રની મુખ્યતાથી લીધી. ઉપયોગી અનુપયોગીને વિચારતા જળ ચેતનની પ્રતીતિ થાય, ચેતનાની વાત લીધી છે. તેમાં કર્મ કર્મ રાગદ્વેષ મોહ ભાવ કર્મ તેમાં ચેતના પરિણમે છે. રાગદ્વેષ રૂપ ચારિત્ર મોહનું પરિણમન છે અને બુદ્ધિગમ્ય થાય એવું પરિણમન છે. સમજી શકાય એવું, મનથી પકડાય એવું, એમાં પણ ચેતના પરિણમી છે. ચેતના ને જો રાગદ્વેષને ન જો પણ ચેતના ને જો, એમ અહીંયા જ્યાં અજ્ઞાન છે, અનાદિનું અજ્ઞાન છે, ત્યારે અવસ્થા અશુદ્ધ છે. પણ અવસ્થા શુદ્ધ હોય કે અવસ્થા અશુદ્ધ હોય, બંને દશામાં જ્ઞાન શાશ્વતી શક્તિ સહિત છે. જ્ઞાનની શક્તિને જો, શુદ્ધ અશુદ્ધ અવસ્થાને ન જો પણ જ્ઞાનની શક્તિને જો. આ અંદર જવા માટેનો વિષય છે. અવસ્થા છે એ બાહ્ય તત્વ છે અને ત્યાં જ મૂળની જે શક્તિ છે તે અંતર તત્વ છે. અંતર તત્વને અંતરદ્રષ્ટિથી જો, બાહ્ય દ્રષ્ટિ છોડીને, પછી તમે બાહ્ય પદાર્થોનું જ્ઞાન થશે. પણ અંતરદ્રષ્ટિપૂર્વક જ્ઞાન થશે તો એ બાહ્ય પદાર્થોના જ્ઞાનમાં તને વિભ્રમ નહીં થાય, ભ્રમણા નહીં થાય, કલ્પના નહીં થાય, વિભાવ નહીં. એટલે એની લખાણની પદ્ધતિમાં એક વિશિષ્ટતા આવી છે કે શુદ્ધ અશુદ્ધ બંને દશામાં જ્ઞાન શાશ્વતી શક્તિ સહિત છે. આગળ પેલા વચનો જાતક વ્યાધિ જુદા પાડ્યા છે, એમાં એ કરતા માટે લીધી છે. ગુપ્ત અને પ્રગતિ અવસ્થા તો છે, પહેલું છે. બંને અવસ્થામાં સ્વરૂપ એટલે શક્તિનું સ્વરૂપ જેવું ને તેવું છે. ગુપ્ત અને પ્રગટ એ અવસ્થા ભેદ છે. જ્ઞાન પ્રત્યુ, સમ્ય જ્ઞાન પ્રત્યુ, અત્યાર સુધી જ્ઞાન ગુપ્ત રહ્યું, કે ગુપ્ત શબ્દ વાંચ્યો છે ને. અનાદિના અજ્ઞાનથી જ્ઞાન ગુપ્ત થયું છે. તો કે જ્ઞાન પ્રત્યે અને જ્ઞાન ગુપ્ત રહે એ તો અવસ્થા ભેદ છે. ગુપ્ત અને પ્રગટ એ તો અવસ્થાનો ફેરફાર છે. બંને અવસ્થા કાળે સ્વરૂપ તો જીવું, શક્તિનું સ્વરૂપ તો જીવું ને જીવું છે. એવો શ્રદ્ધા ભાવ એ સુખનું મૂળ છે. એમ કેમ સુખ અહીંથી પ્રગટશે. જો તારી શ્રદ્ધા શાશ્વત એકરૂપ સ્વરૂપ છે એને સ્વીકારશે, પ્રગટશે, તો સુખ ત્યાંથી પ્રગટશે. શુભ ને અશુભની વચ્ચે મુખ્યતા ગુણતા કરવાનો તો અહીંયા ચર્ચા જ નથી. પણ ગુપ્ત ને પ્રગટ, શુદ્ધ ને અશુદ્ધ એની ગૌણ, અવસ્થાની શુદ્ધતા અને અશુદ્ધતાને ગૌણ કરાવી છે. આ વિશેષ વાત છે. શક્તિ છે એને જો, શક્તિમાં શુદ્ધિ અશુદ્ધિની અપેક્ષા લાગુ પડતી નથી. એ તો જેવી છે તેવી શક્તિ છે શાશ્વત, એમાં શુદ્ધ શુદ્ધ પણ લાગુ પડતું નથી. અને એ શક્તિનું સ્વરૂપ છે એ મૂળ સ્વરૂપ છે. એને સ્વસ્વરૂપે શ્રદ્ધામાં સ્વીકારવું એ સુખનું મૂળ છે, એ સમ્યક છે. ત્યાંથી સમ્યક પણ ઉત્પન્ન થાય છે. એ સિવાય બાકી ગમે તે કરે સમ્યક પણ અવસ્થામાં આવતું નથી. એટલે આ માર્ગને સમ્યક માર્ગ પણ કહેવામાં આવ્યો છે. એની અંદર સમ્યક પણ છે, મુખ્ય છે. બાકી તો અસમ્યકપણે પણ બહારની અંદર શાસ્ત્ર જ્ઞાન ને બાહ્ય ત્યાગનું આચરણ જોવામાં આવે છે. પણ સમ્યકતા ન હોય તો એ મોક્ષ માર્ગમાં ખરેખર જીવ આવેલો જ નથી. એટલે એને મોક્ષ માર્ગ નહીં હોવાથી એને મોક્ષ રૂપ ફળ પણ હોઈ શકતો નથી. અવસ્થાની શુદ્ધિ અશુદ્ધિને ગૌણ કરાવી છે. આ મુદ્દો એટલો છે કે પૂર્ણ શુદ્ધતા કે પૂર્ણ અશુદ્ધતા એને ગૌણ કરીને શ્રદ્ધાથી આગળ વધાય છે. મોક્ષ માર્ગમાં તો મોક્ષ માર્ગમાં એવી શ્રદ્ધાના જોરે આગળ વધાય છે, સ્વરૂપની શ્રદ્ધાના જોરથી આગળ વધાય છે. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. શુદ્ધ અશુદ્ધ બંને દશામાં જ્ઞાન શાશ્વતી શક્તિ સહિત છે એની શ્રદ્ધા કરવી. પ્રથમ ચિદ વિકાર ક્રોધાદિરૂપ થતા થાય છે તે જ ભાવને મટાડી પોતે નિર્વિકાર સહજ ભાવને પોતાનામાં આચરણ વિશ્રામ સ્થિરતાના પરિણામ કરીને કરો. ચિદવિકાર ક્રોધાદિરૂપ થતા થાય છે અથવા જેવો જે કર્મનો ઉદય છે એમાં તન્મયપણું થતા થાય છે. તન્મયપણું ક્યારે થાય છે કે પોતાનું ભિન્નપણું એને સાવધાનીમાં રહેતું નથી. ભિન્નપણે સાવધાન થઈને ભિન્ન રહેવું જોઈએ એ ભાવ એને રહેતો નથી. ત્યારે એને ચિદવિકાર થાય છે. તેની ભાવને મટાડી પોતે નિર્વિકાર સહજ ભાવને પોતાના આચરણ પોતાનામાં આચરણ વિશ્રામ સ્થિરતાના પરિણામ કરીને કરો. પોતે સહજ નિર્વિકાર છે સ્વરૂપે કરીને તેના આશરે તેના ઉપર વજન આવીને એમાં સ્થિરતા થાય ત્યારે એને પોતાનું સ્વ આચરણ સ્વરૂપ આચરણ પ્રગટ થાય અને એમાં શાંતિ અને વિશ્રામ મળે, એમાં તૃપ્તિ થાય. બીજી કોઈ રીતે ઉપાધિ તળે નહીં અને જીવને અશાંતિ મટે નહીં. એને ઉદયના કાળમાં પોતાની સાવધાની રાખવી જોઈએ. દુનિયામાં શું બને છે, દ્રષ્ટાંત લઈએ કે કોઈ એક માણસે નક્કી કર્યું હોય આ બરાબર છે અને આ બરાબર છે એમ માનતા જ મને લાભ છે દુઃખ. પછી કોઈ માણસ એને સમજાવવા આવે ઉલટું શુલટું અને ભ્રમમાં નાખીને એને નુકસાન પહોંચાડવા આવે તો જે પહેલેથી ચેતી ગયો છે અને ખ્યાલ છે કે આવું કોઈક સમજાવવાને ભ્રમમાં નાખવા આવે તો મારે ખસવાનું નથી. એટલે શું કહે છે ચાલુ આપણી ગુજરાતી ભાષામાં કે ભાઈ એનું કાળજું પાકું છે એની વાતમાં ફરશે. એટલે એને જે અંદરથી નક્કી કર્યું છે આ જ બરાબર છે એને હજાર વાત બીજી કરે છે તો ફરતો નથી. એ બરાબર ચોક્કસ રહે છે તો એને એનું જ્ઞાન શ્રદ્ધાન એ જગ્યાએ બરાબર પકડ રાખીને પ્રવર્તે છે. તો બીજી વાત આવે છે ખરી, એમાંથી ખસવાની બીજી વાત ઊભી થાય છે ખરી, પણ પોતે પોતામાંથી ફેરફાર કરતો એમ ઉદય તો પૂર્વ કર્મ ભાવનો ઉદય તો આવવાનો, અનેક પ્રકારે બહારમાં ફેરફાર થવાના છે. પણ પોતે શાશ્વત જ્ઞાનાનંદમય શક્તિ સ્વરૂપે જેવો છે તેવો તેવો જ રહે છે. એમાં કાંઈ આગું પાછું થઈ શકતું નથી, કોઈ કાંઈ લઈ જઈ શકતું નથી, કોઈ દઈ જઈ શકતું નથી. એમ જે પોતાનું કાળજું સાબુત રાખે તો એને બીજી ઉપાધિ આવે, મિત્ર ઉપાધિમાં એવો એક વ્યક્તિને ઘેરાઈ જાય કે જાણે આખો આત્મા ઘટાઈ ગયો હોય ઉપાધિના ડુંગરામાં, એ પરિસ્થિતિ આવી જાય. દુનિયામાં કોઈ નરી આંખે દેખાય એવું સામાન્ય રીતે આ દેશમાં તો બાપ દાદાની શ્રીમંતા કોકને જ હોય છે. સામાન્ય પરિસ્થિતિમાંથી લોકોને કંઈક બહારની સંયોગોની અનુકૂળતા થઈ ગઈ હોય છે ત્યારે તેને એક તો ભ્રમ છે કે હું પરણું કરી શકું છું, અને એમાં એણે જે કાંઈ ઉડીને અનુસરીને પરિણામ કર્યા એમાં સરખું પડ્યું, પણ એનો ભ્રમ છે એ દ્રઢ થઈ જાય છે. મારી આવડત, મારી મહેનત, મારી હોશિયારી, મારી ચતુરાઈ એને લઈને માને મેં આ બધું સરખું ગોઠવી દીધું, બધું સરખું થઈ ગયું. પછી સંયોગોની તો અનુકૂળતા થઈ ગઈ હોય છે પણ ઉપાધિ એટલી બધી વધી ગઈ હોય છે સાને કારણે કે એનો ભ્રમ છે એ બરાબર દ્રઢ થઈ ગયો. હાથ મારે જલ્દી છૂટે નહીં કેમ કે હાથ નથી મળે, એમાં પાછું એના ઉપર તેલ રેડે એ ગાંઠ કેવી મજબૂત થાય. મેળવી દોરી એની ગાંઠ મારે ઉપર રેડે તેલ, પછી એ ગાંઠ છોડવી કેવી રીતે છૂટે, છોડી છૂટે એમ. જીવને બહારના સંયોગોની અનુકૂળતા થવા છતાં સુખ નથી મળતું અને ઉપાધિગ્રસ્ત સ્થિતિમાં જીવો જોવામાં આવે છે એનું કારણ શું? તે મેળેલું એટલે સંયોગોની અનુકૂળતા હોય છે. 20 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ પહેલાની પોતાની સ્થિતિને સરખાવે તો એને એમ લાગે કે આપણને તો ઘણું ફેર સારું થાય, ઘણી અનુકૂળતા છે, અંદરમાં કે ક્યાંય હક નથી. સ્થિતિમાં નવી આંખે આ વસ્તુ તો અત્યારે દેખાય એવું છે ચોખ્ખે ચોખ્ખું. એ ત્યારે માટે કે એવા પ્રકારની ભ્રમણાના પરિણામને મટાડતા, વિભાવને મટાડતા, નિર્વિકાર સહજ ભાવને પામે, પોતાનામાં આચરણ કરે, નિર્વિકાર ભાવનું પરિણમન કરે, એમાં સ્થિર રહે, એમાં વિશ્રામ કરે, એવા પરિણામ કરીને કરો. જે બાહ્યમાં પરિણામ ઉઠે છે તે અશુદ્ધ છે. પરદ્રવ્યની સાથે સંબંધ કરતા પરિણામ, પરદ્રવ્યની સાથે જોડાતા પરિણામ બહારમાં બાહ્ય દિશામાં જાય છે તે અશુદ્ધ છે. પરિણામનો કરનાર અશુદ્ધ થાય છે, તે પરિણામ અશુદ્ધ છે અને પોતાને પણ અશુદ્ધ, આખે આખો અશુદ્ધતામાં, વિભાવમાં, ઉપાધિમાં ડૂબાડે છે એટલે પોતે અશુદ્ધ થાય છે. ચેતના નામ, ચેતના ભાવ, ચેતના નામ એટલે અહીંયા ચેતના ભાવ બાહ્ય વિકારમાં ન આવે, ઉપયોગરૂપ પોતાની આ નાયક શક્તિને યથાર્થ એટલે બરાબર નિશ્ચયથી જાણો તો નિજરૂપ સ્થિર થાય. ચેતના નામ અથવા ચેતના ભાવ બાહ્ય વિકારમાં ન આવે. અહીંયા સૂક્ષ્મતા એ છે કે વિભાવને સ્વભાવને જુદા જોવા છે, એક જ જગ્યાએ છે, છતાં વિભાવ રૂપે ચેતના પરણવી રહી છે તેથી તેને કર્મ ચેતના કહીએ છીએ, પણ છતાં ચેતના જુદી અને ભાવ કર્મ વિભાવ જુદો, બેને જુદા જુદા જાણવા જોઈએ. ચેતનાને શક્તિરૂપ જાણવી જોઈએ અને વિભાવને વિભાવ જાણવો જોઈએ. એટલે નાયક શક્તિ લીધી છે, ઉપયોગરૂપ પોતાની આ નાયક શક્તિને યથાર્થ જાણો, એનું સ્વરૂપ જેવું છે તેવું જાણો. માત્ર ચેતવું, માત્ર જાણવું એવું એનું સ્વરૂપ જાણો તો નિજ રૂપ સ્થિર થાય. તો એ વિભાવમાં ન જતા પોતાના નિજ રૂપે સ્થિર થાય એનું સ્વરૂપ જાણતા. સ્વરૂપને બનાવવું નથી, સ્વરૂપ તો જેવું છે તેવું છે પોતાનું, પણ જેવું છે એવું જાણતા પોતે પોતામાં સ્થિર થાય છે. આમાં બીજી શું તકલીફ છે? એટલી એક મહેનત કરવાની છે કે ભ્રમથી અન્યથા જણાય છે સ્વપર પદાર્થનું સ્વરૂપ. હવે મારે નિર્ભ્રાંત થઈને સ્વપર પદાર્થનું સ્વરૂપ જેવું છે તેવું જાણવું છે. એમાં જેવું છે એવું નહીં જાણતા આગી પાછી થઈને જે કલ્પના થાય છે એ બહુ મોટું વિપરીતપણું છે અને દુઃખનું કારણ એ છે, જન્મ મરણનું કારણ છે. એવું અનિષ્ટ જાણીને, એને અનિષ્ટ જાણીને એ ભ્રમણાને એને મટાડવી જોઈએ. ઉપયોગ રૂપ પોતાની આ નાયક શક્તિને જો નાયક શક્તિના ઉપયોગની સાથે લઈએ છે એટલે સાકાર છે એમ કહેવું છે. જે જ્ઞાનનું સ્વરૂપ છે એ સાકાર છે, પ્રગટ છે, સાકાર છે, અનુભવ ગોચર છે. અનુભવમાં જેવું સ્વરૂપ છે એવું ચોક્કસ જ્ઞાનમાં આવે છે ઉપયોગથી જોતા, એટલે એને ઉપયોગરૂપ શક્તિ કહી દીધી છે. એનું સાકાર પણ આવે છે, બીજા ગુણોમાં એવું નથી પકડાતું. જેવો જ્ઞાન ગુણથી સ્વરૂપ પકડવામાં સાધન થાય છે, ઉપયોગથી જે સાધન થાય છે, કોઈ ગુણથી એટલું ચોક્કસ સ્વરૂપ જ્ઞાનમાં અવભાષિત થતું નથી, પ્રતિભાષિત થતું નથી. એટલે જ્ઞાનથી વાત, ઉપયોગથી વાત લેવામાં આવે છે. ઉપયોગરૂપ પોતાની આ જ્ઞાયક શક્તિને યથાર્થ એટલે બરાબર જાણો તો નિજ રૂપ સ્થિર થાય. જાણે તો પોતે પોતાના નિજ સ્વરૂપે નિજ ભાવે સ્થિર થાય અને ભ્રમણાથી આગો પાછો વિભાવ કરે નહીં. ચેતન ઉપયોગની પ્રતીતિ કરતા કરતા, ચેતન એટલે ઉપયોગ, ઉપયોગ એટલે ચેતન એમ લેવું છે. ચેતન ઉપયોગની પ્રતીતિ કરતા કરતા પરથી સ્વામિત્વ મટાડી મટાડી, આ બે વખત એટલા માટે લઈએ છે, અભ્યાસ કરવો છે, વારંવાર એનો અભ્યાસ કરવો છે. વિકલ્પ કરતા કરતા એમ ન લીધો, વિચાર કરતા કરતા એમ ન લીધો, પ્રતીતિ લેવી. ચેતન ઉપયોગની પ્રતીતિ કરતા કરતા એમ હું ઉપયોગમય, ઉપયોગ સ્વભાવી, ચેતન સ્વભાવી હું આત્મા છું એમ પ્રતીતિ કરતા કરતા હું રાગનો, શરીરનો કે સંયોગનો ધણી નથી, સ્વામી નથી, એમાં મમત્વ કરનારો હું નથી એમ સ્વામિત્વ મટાડી મટાડી સ્વરૂપ રસાસ્વાદ ચડતો ચડતો જાય, પોતાના જ્ઞાનનો રસ ચડે, જ્ઞાનનો આસ્વાદ આવે એ ચડતો ચડતો જાય, ત્યારે શુદ્ધ ઉપયોગ સ્વરસ પૂર્ણ વિસ્તારને પામે એવી ત્યારે કૃત્ય કૃત્ય થઈને રહો. અનુભવની વિધિ બતાવી છે કે ચેતનને ચેતનાને પકડીને, ઉપયોગથી ચેતનને, ચેતન દ્રવ ઉપયોગથી ચેતન દ્રવને ગ્રહણ કરીને પ્રતીતિમાં આ જ છો, આવો જ છો, આ એનો ભાવ છે. વિકલ્પાત્મક છે, નિર્વિકલ્પ ભાવ એવો, પ્રતીતિનો ભાવ નિર્વિકલ્પ છે, પણ એને વિકલ્પપૂર્વક જો વચનમાં આવ્યું હોય તો આવો જ છો એમ ઉપયોગ દ્વારા ચેતનની પ્રતીતિ કરવામાં આવે અને એ પ્રતીતિ કરતા કરતા, એ પ્રતીતિ દ્રઢ કરતા પરથી સ્વામિત્વ મટાડી જ્યારે સ્વરૂપની પ્રતીતિ થાય કે હું આવો, ત્યારે જ્યાં એથી બીજી વાત છે રાગનો વિષય શરીર અને સંયોગો, એ તો ચોખ્ખે ચોખ્ખા અચેતન છે. એ છે કે મારામાં સ્વપર પ્રકાશકપણું હોવાને લીધે પ્રતિબિંબ એનું પડે છે. તેથી મારે શું, આ પદાર્થનું પ્રતિબિંબ પડો કે તે પદાર્થનું પ્રતિબિંબ પડો, કાળો પદાર્થ પ્રતિબિંબિત થાય કે ધળો પદાર્થ પ્રતિબિંબિત થાય, વાંદરો પ્રતિબિંબિત થાય કે મોર પ્રતિબિંબિત થાય, ચેતનને શું છે? ચેતન તો ચૈતન્ય અરીસો છે જેમાં અગાધ અખૂટ શાંતિ ભરી છે, જેનું એને શાંતિનું આકર્ષણ છે, એ પ્રતિબિંબથી પ્રતિબિંબ પડવાને લીધે જેનું પ્રતિબિંબ પડે છે એમ બહાર જવાય છે કે આ ઠીક છે ને આ ઠીક છે, તો એની ઉપાધિ એને આવ્યા જ ના. જો માણસ ને એ થાય છે કે પણ તો પછી બધા જરૂરિયાત વાળા કામો કરવા કેવી રીતે, વેપાર ધંધો અનેક પ્રકારના કૌટુંબિક રહેવાડ આ બધું કેવી રીતે કરવું, શું કરે છે એ ભ્રમણા છે, જણાવી રહ્યું છે શું કરે છો એ તમે ભ્રમણા છે, એ થઈ જ રહ્યા છે. ગુરુદેવનો દ્રષ્ટાંત આપીએ છીએ, ગુરુદેવે નાની ઉંમરમાં નિર્ણય કરીને 15 વર્ષની ઉંમરે કે ગ્રસ્થાશ્રમમાં જવું નથી, અને કોઈ સારા એવા કોઈ ગુરુનો ભેટો થાય તો પોતાના કલ્યાણ અર્થે એમના ચરણમાં રહેવું છે, એટલે દીક્ષા લઈ લેવી છે. તો આ બધું હવે ભાઈ શું થશે, શરીરનું શું થશે, ભરણ પોષણનું શું થશે, કુટુંબનું શું થશે, એનું કેમ ઉપાધિ ન કરી, અને ન કરી એટલે શું બીજું નુકસાન થઈ ગયું. અહીંયા એમ કહે છે કે તું તારું સાવધાની થઈને તારા સ્વરૂપને સંભાળ, બસ આટલું કર તો પર્યાપ્ત છે, બાકીનું બધું આપોઆપ છે, બાકીનું બધું. એવા દ્રષ્ટાંતો છે કે કોઈ એવા કુટુંબ હોય છે કે જે જીવનભર જેને આપણે કહીએ કે સ્ટ્રગલ સ્ટ્રગલ એટલે હું ખેંચા ખેંચી, તો ક્યાંય હરખાઈ આવે નહીં. પૂર્વકર્મ એવા હોય કે અનેક ઉપાધિ કરે પણ બધે એવું હવું એવું પડે, જરા ખબર પડે ત્યાં આવડું પડી જાય, અને ઉપાધિમાં ઉપાધિમાં ગરીબાઈમાં ઘરનો મુખી માણસ ચાલો જાય પછી સરખાઈ શરૂ થાય બારમાં. ઓલા એ ક્યાં સુધી માન્યું, તું મેળો ક્યાં સુધી એમ માન્યું કે હું કરી દઉં હું કરી દઉં હું કરી દઉં હું કરી દઉં, તારાથી કાંઈ ન થયું. એવા અનેક દ્રષ્ટાંતો બને છે, એટલે એ જીવને ભ્રમ છે. હું કરું છું, હું સાવધાની રાખું છું, હું સંભાળ રાખું છું, અને મારી સાવધાનીને લઈને આ થાય છે, એ જીવને બહુ મોટી ભ્રમણા છે. જ્યાં સુધી એ સાવધાની છૂટે નહીં ત્યાં સુધી એને અંદર આવવાનો પ્રવેશ પ્રતિબંધિત છે. અંદર પ્રવેશ તો સ્વરૂપની સાવધાનીથી થાય છે, આ એક જ મોટી શરત છે જે જીવને આકરી પડે એવી છે કે સ્વરૂપ સાવધાની સિવાય અંતર દ્રષ્ટિને અંતર પરિણમનને સ્વરૂપ સાવધાની સિવાય અંતરમાં પ્રવેશ નહીં જરાય પણ. અંતર સાવધાની એને બહિર્મુખ નહીં થવા દે, અને બહારની સાવધાની એને અંદર અંતર્મુખ નહીં થવા દે. આ ચોખ્ખે ચોખ્ખો વસ્તુના સ્વરૂપ અનુસરીને સ્વરૂપને અનુસરીને વસ્તુ વિજ્ઞાનનો નિયમ છે એ આજે અંગીકાર કરે કે અનંતકાળે અંગીકાર કરે, આ સિદ્ધાંતને અંગીકાર કરે છૂટકો છે, એ સિવાય બીજો કોઈ ઉપાયની અંદર નથી. એ પરથી સ્વામિત્વ મટાડી મટાડીને, સ્વામિત્વ ક્યારે મીઠું ગણવું કે પર પદાર્થનો ત્યાગ કરે ત્યારે સ્વામિત્વ મટાડી દીધું છોડી દીધું દાન દઈ દીધું, સાવધાની છૂટે એનું લક્ષણ છે. પરનું સ્વામિત્વ છૂટવાનું લક્ષણ એ છે કે એને પરની સાવધાની છૂટે, સાવધાની છૂટે તો એને સ્વામિત્વ છૂટી ગયું. જ્યારે સ્વામિત્વ છૂટે ત્યારે સ્વરૂપ રસ આસ્વાદ ચડતો ચડતો જાય, ત્યારે પોતાના સ્વરૂપનો જ્ઞાન રસ ચૈતન્ય રસ અથવા શાંત અમૃત રસ એને ચડતો ચડતો જાય, એ રસની વૃદ્ધિ થાય. વિભાવ રસ છે એ તૂટતો જાય, આત્મરસ છે એ ચડતો ચડતો જાય, ત્યારે શુદ્ધ ઉપયોગ થાય, વિકલ્પ પણ ઉત્પન્ન થાય એવી દશા આવે. વિકલ્પ ઉત્પન્ન થાય એવો નિર્વિકલ્પ દશામાં જે ઉપયોગ શુદ્ધ સ્વરૂપને અવલંબીને સ્થિર થઈ જાય અંદરમાં, ત્યારે એને શુદ્ધ ઉપયોગ થયો એ શુદ્ધ ઉપયોગની દશા કહેવામાં આવે છે. એ ધર્મ છે ઉપયોગ, તે ધર્મ એમ લીધું છે. ઉપયોગ તે ધર્મ એમ લીધું છે. ઉપયોગમાં આવ ત્યારે શુદ્ધ ઉપયોગ સ્વરસ પૂર્ણ વિસ્તારને પામે, ત્યારે એને બરાબર સારો એવો રસ પરિપક્વ રસ થયો છે અને એ ઉપયોગપૂર્વક વ્યાપી ગયો છે, અસંખ્ય પ્રદેશે વિસ્તારને પામ્યો છે, ત્યારે તે કૃતકૃત્ય થઈ ગયો. એમ થઈને તમે હવે જાણે મારે કાંઈ ઉપાધિ કરવાની નથી, કરવા યોગ્ય બધું થયું એવા ભાવમાં રહો. આ શ્રી જિનેન્દ્ર શાસનમાં શાદવાદ વિદ્યાના બળથી નિજ જ્ઞાન કળાને પામી અનાકુળ પદને પોતાનું કરે. અહીંયા ભગવાનના શાસનની વાત લીધી છે કે આવો સુભોપયોગ થાય તે ખરેખર જિનેન્દ્રનું શાસન થયું. સમસ્ત જીન શાસન સુધોપયોગની વાત આવી તો કે જીન શાસન આ છે. શ્રી જિનેન્દ્રના શાસનમાં નિજ જ્ઞાન કળાને પામવું એ જિનેન્દ્રનું શાસન છે. શાસન એટલે આજ્ઞા, મૂળ સંસ્કૃત શબ્દ છે. ચાલુ સંસ્કૃતમાંથી ઉતરેલી ભાષામાં આ શબ્દ ગુજરાતીમાં છે, હિન્દીમાં છે, પણ મરાઠીમાં એનો વધારે પ્રયોગ છે. પર્યાય શબ્દનો પ્રયોગ, શાસન શબ્દનો પ્રયોગ મરાઠીમાં ઘણો છે. આપણે એમ કહીએ કે અત્યારે આ ગુજરાતનું રાજ્ય ચાલે છે તો મહારાષ્ટ્ર શાસન એમ લોકો કહે છે. આજ્ઞા, જેની આજ્ઞા ચાલે જેના બરોબર. તો આ જિનેન્દ્રનું શાસનમાં જિનેન્દ્રની આજ્ઞા શું છે કે તું શુદ્ધ ઉપયોગ રૂપે તારામાં કૃતકૃત્ય થઈને રહે, આ જિનેન્દ્રના શાસનમાં આજ્ઞા છે. આ એક જ આજ્ઞા છે, એથી બહાર જવાની આજ્ઞા નથી. એટલે બહાર જવાનો નિષેધ છે. મોક્ષ માર્ગી જીવને ચારિત્ર મૂળના પરિણામથી અલ્પ રાગ દ્વેષ થાયને પરિણામ જેટલા અંશે બહાર જાય છે એનો એને નિષેધ આવે છે. કેમ નિષેધ આવે છે? કે ભગવાનની આજ્ઞા બહાર એને જવું નથી. એટલે તો દીક્ષાકાળમાં જે પ્રતિજ્ઞાઓનો વિષય ચાલે છે, વિધિ, પ્રતિજ્ઞાની વિધિ ચાલે છે, ત્યાં મુનિરાજને, નવદીક્ષિત મુનિરાજને આ પ્રતિજ્ઞા એ હોય છે કે હું દર્શન જ્ઞાન ચારિત્ર પૂર્વક મારા શુદ્ધોપયોગમાં જ રહીશ, મારા શુદ્ધોપયોગથી હું બહાર આવીશ નહીં. આવી પ્રતિજ્ઞા લે છે, શુદ્ધોપયોગની પ્રતિજ્ઞા લે છે. એ બહાર પેલી જે બહારને જે વ્યવહારની નીતિ છે પંચમહાવ્રતની, એની એની બહાર વ્યવહાર ન જવું. વ્યવહારે તો એની બહાર પણ ન જવું, પણ નિશ્ચયથી તો હું એ વ્યવહારમાં પણ આવીશ નહીં એવી એક પણ પ્રતિજ્ઞા ત્યાં લેવામાં આવે છે. કેવી કેવી વાત છે! એ પ્રતિજ્ઞા મૂળ પ્રતિજ્ઞા છે. એટલે એ પોતે પંચમહાવ્રતના પરિણામમાં બહાર આવે છે એનો એને નિષેધ આવે છે. કેમ કે ઉત્કૃષ્ટ જે આજ્ઞા છે આ શુદ્ધોપયોગમાં રહેવાનો, એટલે વ્યવહારના પરિણામનો નિષેધ છે એને નિશ્ચય કહેવામાં આવે છે. આ શ્રી જિનેન્દ્ર શાસનમાં શાદ વિદ્યાના શાદવાદ વિદ્યાના બળથી, એટલે કથનો વચનોમાં જે મર્યાદા છે કે જ્યાં ત્યાં જે જે તે મર્યાદાથી કહેવા માગે છે તે અનુસાર, એ ટૂંકાણમાં કહી દીધું, જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તા સમજવું તે, એ શાદવાદનો અર્થ છે કે અહીંયા આ જ યોગ્ય છે, વ્યવહારે આ જ યોગ્ય છે, નિશ્ચયે આ જ યોગ્ય છે, એમાં બીજું આખું પાછું કરે. કેટલાક નિશ્ચયની મુખ્યતા કરવા જતા વ્યવહારમાં ભૂલે છે, એ સ્યાદવાદને નથી સમજ્યા. વ્યવહારની મુખ્યતા કરતા જે નિશ્ચયને ભૂલે છે તે પણ સ્યાદવાદ નથી સમજ્યા. સ્યાદવાદ વચન દ્વારા વસ્તુ સ્વરૂપને જાણીને માર્ગની અંદર સમતોલ દશામાં રહે, જ્યાં જે યોગ્ય છે ત્યાં તે સમજે અને ત્યાં તે સમજીને તેવું જ તેને આચરણ થાય, અન્યથા થાય નહીં. એવું સ્યાદવાદ વિદ્યાના બળથી નિજ જ્ઞાન કળાને પામીને પોતાના જ્ઞાનથી પોતાના જ વેદનને ગ્રહણ કરવું, જ્ઞાનમાં રહેલા જ્ઞાન વેદનને વેદવું, તે ખરેખર જ્ઞાન કળા છે. જ્ઞાનની કળા શું? જો જ્ઞાન પોતામાં રહેલા પોતાના જ્ઞાન વેદનને ચૂકે છે તો એ અજ્ઞાન દશામાં આવે છે, એ જ્ઞાન કળા નથી. પછી ભલે દુનિયા આખીની ચતુરાઈ હોય એને અને શાસ્ત્રમાં પારંગત પણ હોય, પણ એમાં જ્ઞાન કળા નથી. કેમ કે ભાઈ, તારા જ્ઞાનમાં રહેલું જે તારું સંવેદન, સ્વસંવેદન, એ સ્વસંવેદનથી તું ચ્યુત થયો તકો, જેટલો ઉઘાડ જ્ઞાનમાં જાય છે એ બધો તું બહારને બહાર, બહારની દિશામાં આગળ વધે છો, એ તને હિતનું કારણ નથી, બલકે તને અહિતનું કારણ છે. નિજ જ્ઞાન કળાને પામીને, સ્વરૂપમાં પોતામાં રહેવાનું કારણ નિજ જ્ઞાન કળા છે. જે જ્ઞાનમાં રહેલું જ્ઞાનમય વેદન છે એનું ગ્રહણ થવું, એની પ્રત્યક્ષતાથી ને એની વેદકતાથી એનું ગ્રહણ થવું, એવી જે જ્ઞાન કળા છે એ જ્ઞાન કળાને પ્રાપ્ત કરવી એટલે અનુભવ કરવો, અને અનાકુળ ભાવે પોતાનું વેદન કરે ત્યારે એને આકુળતા ન થાય. ભ્રમણામાં ઉપાધિ થાય ત્યારે આકુળતા થાય. નિરાકુળ શાંત દશાને પ્રાપ્ત થવા માટે એને સ્વસંવેદનમાં આવવું જોઈએ. શુદ્ધોપયોગના કાળમાં તો સ્વસંવેદન એટલું બધું ઉભરાઈને બહાર આવે છે, એટલે એને ત્યાં કર્તકર્ત દિશા કહેવામાં આવે છે. એ સ્વરસ પૂર્ણપણે વિસ્તાર પામી ગયો ત્યાં. પરિણતિમાં સ્વસંવેદન છે, એ સ્વસંવેદનની પ્રશંસા કરવાને બદલે ઉપયોગના સ્વસંવેદનની પ્રશંસા કરે છે. કેમ કે ત્યાં સ્વરૂપના આસ્વાદથી સ્વરસ આત્મરસ ઘણો ચડ્યો છે અને ઉપયોગ શુદ્ધ થયો છે, વિકલ્પ ને ઉત્પન્ન થતો બંધ કરી દીધો. પોતાના અનાકુળ પદને પોતાનું કહે, અહીં સર્વ કહેવાનું તાત્પર્ય આ છે કે બધાનો સારાંશ લે કે પરને પોતાનું કરવાનું સર્વથા મટાડી સ્વરસ રસાસ્વાદ રૂપ શુદ્ધ ઉપયોગ કરો, બસ શુદ્ધ ઉપયોગ કરો, આ અમારે તાત્પર્ય છે. ભલું તો એ છે કે શુદ્ધોપયોગમાં તમે રહો, આ અમારું વચન વ્યવહારથી કથન છે. આગળ કહી ગયા કે આ અમારું વચન વ્યવહારથી કથન છે, કેમકે તો આદેશ છે. બાકી બધાને એ પ્રકારે અંતર પુરુષાર્થ ઉત્પન્ન થાય છે ત્યારે આ દિશામાં એ શુદ્ધોપયોગમાં આવે, અને ત્યારે એને પોતાનો અનાકુળ પદનો અનુભવ થાય, શાંતિ મળે, ત્યાં સુધી શાંતિ મળે એવું બને.